ගරු බන්දුල් ගුණාධරමාත්‍යතුමා,
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද දින න්‍යාය පත්‍රයේ දිනට නියමිත කටයුතු වලට අදාළ විෂයාංක 1 සහ 2 මම ඉදිරිපත් කරමි. ඒ අනුව ගරු මුදල් අමාත්‍ය අග්‍රාමාත්‍ය මහින්ද රාජපක්ෂ මැතිතුමා විසින් 1969 අංක 1 දරන පනතේ විධිවිධාන වලට අනුව ඉදිරිපත් කරනු ලැබූ ගැසට් නිවේදන වලින් අප්‍රේල් මාසේ පළවෙනිදාත්, මැයි මාසේ 22ත්, ජුනි මාසේ 16ත්, ජූලි මාසේ 17 දිනත් නිකුත් කළ ගැසට් නිවේදන මගින් ආනයන අපනයන පාලනය කිරීම සඳහා සහ ආනයන අපනයන පාලන නීති ලිහිල් කිරීම සඳහා අදාළ වෙන විවිධ ගැසට් නිවේදන ගණනාවක් ඉදිරිපත් කරලා තිබුණා. ඔබතුමා දන්නවා ලෝක ඉතිහාසයේ මේ වකවානුව වගේ ව්‍යසනයක් මුළු ලෝකයටම පොදු වෙච්ච තත්ත්වයක් නොතිබුණ බව. ඒ අනුව අද වන විට කොයිඩ්ධානමේ වසංගතය කරනකොටගෙන ආසාධනය වෙච්ච ලෝක ජනගානය මිලියන 35.4ක් වෙනවා. මේ මහා ජාතික ලෝක ව්‍යසනය මියගිය සංඛ්‍යාව මිලියන 1.04ක් වෙනවා. අපිට වඩා ධන සම්පත් බලය හා වෙනස් සියලූම අවශ්‍යතා අතින් ඉදිරියේටිය ලෝකයේ මහා බලවතුන්ගේ බලවතා ලෙස සැලකෙන ඇමරිකා එක්සත් ජනපදයේ ආසාධිතයන්ගේ සංඛ්‍යාව මිලියන 4.4යි. මියගිය සංඛ්‍යාව 210,000කට වඩා වැඩි. ඊට පසුව බ්‍රසීලයේ ආසාධිතයන්ගේ සංඛ්‍යාව මිලියන 4.9යි. මියගිය සංඛ්‍යාව 147,000කට වඩා වැඩි. අපේ අසල්වැසි ඉන්දියාවේ ආසාධිතයන්ගේ සංඛ්‍යාව මිලියන 6.6යි. දැනට මියගොස් ඇති සංඛ්‍යාව 102,685යි. ඒ වාර්තා වෙලා තිබෙන සංඛ්‍යා. දිල්ලිය විතර පසුගිය පැය 24 තුළදී අල්ලපු රටේ 74,472 ආසාධිතයන් බවට පත් වෙලා තියෙනවා. මේ රටවල් වල තත්ත්වය මෙසේ තිබියදී කොයිඩ් ධාරමේ යටතේ දෙවැනි රැල්ලක් මතුවෙලා තියෙනවා. එංගලන්තයේ, ස්පාඤ්ඤයේ, ප්‍රංශයේ වගේ රටවල් වල ඊයේ වන විටත් නැවත වතාවක් මේ තත්ත්වය මතුවෙලා තියෙනවා. ඒ අනුව අපිටත් මේ තත්ත්වයට මුහුණ දෙන්න සිද්ධ වුණා. පසුගිය මාර්තු මාසයේ, අප්‍රේල් මාසයේ, මැයි මාසයේ කියන මාසව. ඒ අවස්ථාවේ ලංකාවේ රජයට ඉතිහාසයේ ප්‍රථම වතාවට සියලුම කටයුතු ලොක්ඩවුන් කරන්නට වුණා. නතර කරන්න සිද්ධ වුණා. අපේ රටවැසියා නිවසට වී තැබීම කරනකොටගෙන කර්මාන්ත ශාලා ව්‍යාපාර සියල්ල ඇන හිටිය. රක්ෂා ක්‍රමයෙන් සිටි ජනයා රක්ෂා නොකර ගෙදර ඇතුළට වෙලා සිටිය. මේ තත්ත්වය තුළ විශේෂයෙන් අපනයන ආර්ථිකයේ අපනයන කර්මාන්ත, ප්‍රධාන අපනයන ද්‍රව්‍ය වන ඇඟලුම් කර්මාන්ත ශාලා වසාදාන්ට සිද්ධ වුණා. එනිසා අපනයන ක්‍රියාකාරීත්වය දුර්වල වීමත් සමඟ විදේශ විනිමය අනුපාතයේ අගය රුපියල් 203 දක්වා ඉහළට ගමන් කළා. මේ අවස්ථාවේදී ඇතිවෙච්ච දැඩි මූල්‍ය දුෂ්කරතාවයේ කරනකොටගෙන විචක්ෂණශීලී රාජ්‍ය මූල්‍ය ප්‍රතිපත්තියක් අනුගමනය කිරීම සඳහා ආනයන අපනයන වල මේ ගැසට් නිවේදන නිකුත් කරන්නට අපිට සිද්ධ වුණා. ඒ තත්ත්වයේ තුල ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ඔබතුමා හොඳටම දන්නවා විද්‍යෝදයේ වශයෙන් මේ විනිමය අනුපාතිකය කියන්නේ එක් රටක මුදල් ඒකකයක් තවත් රටක මුදල් ඒකකයක් සමග හුවමාරු වීමේදී ඇතිවන අනුපාතය. ලංකාවේ ප්‍රධාන ඇමරිකානු ඩොලරයට සාපේක්ෂව තමයි විනිමය අනුපාතය ප්‍රකාශයට පත් වෙන්නේ බොහෝ විට ප්‍රධාන මුදල් වර්ගය ලෙස. අපි නිදහස ලැබෙන්න පෙර ඩොලරයක් සඳහා අපි ගෙව්වේ 4.77යි. ඩොලර එකක් වටින බඩු ආනයනයේදී 4.77ක් ගෙව්වා. අපනයනය කළාම ඩොලරයක් වටින බඩු අපිට 4.77ක් ලැබුණා. ඊට පස්සේ මේ ස්ථාවර විනිමය අනුපාතික ක්‍රමයක් යටතේ 1977 නොවැම්බර් මාසේ වෙනකම් ලංකාවේ ඩොලරයකට ගෙව්ව වැඩිම මිල රුපියල් 8යි. 77 නොවැම්බර් මාසේ 15 වෙනිදා මධ්‍යම රාත්‍රියේ 12ට රොනිද මෙල් මුදල් අමාත්‍යවරයා තමන්ගේ පළවෙනි අයවැය ලේඛනයෙන් ඩොලරේ රුපියල් 16ට සමාන කළා පාවෙන විනිමය අනුපාතික ක්‍රමය හඳුන්වලා දුන්නා. පාවෙන විනිමය අනුපාතික ක්‍රමය යටතේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා 2005 දී රට බාර ගන්නකොට ඩොලරයකට ගෙවන ගාණ රුපියල් 105යි. ඒ කාල පරිච්ඡේදයේ තුලදී විශාල ආර්ථික අභියෝග රාශියක් තිබුණා. උතුරු නැගෙනහිර යුද්ධය තිබුණා. ලෝක ඛනිජ තෙල් අර්බුදය තිබුණා. ලෝක ආහාර අර්බුදය තිබුණා. ලෝක මූල්‍ය අර්බුදය තිබුණා. ආර්ථිකයේ නැග සිටීමේ අර්බුදය තිබුණා. රාජ්‍ය ණය අර්බුදය තිබුණා. මේ සියලු අර්බුද යටතේ යුද්ධය නිම කරලා 2010න් පස්සේ කඩිකුලක් වගේ රට ඇවිස්සලා වැඩබිමක් බවට පත් වෙලා මේ සියලු දේ සිද්ධ වෙලා වෙන කාල පරිච්ඡේදයේ තුල යුද්ධය නිම වුණාට පස්සෙත් විශාල විදේශ විනිමය වියදමක් දරන්න සිද්ධ වුණා. උතුරු වසන්තය, නැගෙනහිර උදානය, උතුරු නැගෙනහිර පළාත්වල විනාශ වෙලා තිබුණ දේවල් නැවත ගොඩ නැගීම සඳහා විශාල විදේශ සම්පත් ප්‍රමාණයක් යොදා ගන්නට සිද්ධ වුණා. ඒ කෙසේ වන්නේ වී නමුත් එසේ තිබිලත් 2014 රට බාර දෙනකොට ඩොලරයකට ගෙව්වේ 131යි. බාර ගන්නකොට 105යි. බාර දෙනකොට 131යි. දශකයක් තුලදී ඩොලරයකට වැඩිපුර ගෙව්වේ රුපියල් 26යි. මේ රුපියල් 26ක් තමයි ඩොලරයට වැඩිපුර ගෙවන්න උනේ. 2013-14 වගේ අවුරුදු වල මුදල් අව ප්‍රමාණය වීම වෙනුවට අධි ප්‍රමාණය වීමක් තමයි තිබුණේ. නමුත් යහපාලන රජයේ ප්‍රමුණාට පස්සේ මූල්‍ය කළමනාකරණයේ පළවෙනි වර්ෂයේදීම සම්පූර්ණයෙන් විනාශ කරගත්තා. ඛනිජ තෙල් අර්බුදයක් ලෝකෙ තිබුණේ නැහැ. ආහාර අර්බුදයක් තිබුණේ නැහැ. මූල්‍ය අර්බුදයක් තිබුණේ නැහැ. යුද්ධයක් තිබුණේ නැහැ. එසේ තිබිලත් අවුරුදු 5 අවසන් වෙනකොට ඩොලරේ අපිට බාර දෙනකොට 182යි. 131 එකක් 182 වෙනකොට 51ක් වැඩිපුර ගෙවන්න වුණ අවුරුදු 5ක කාල පරිච්ඡේදයට. මහින්ද රාජපක්ෂ යුගයේ අවුරුදු 10ට වැඩිපුර ඩොලරයට ගෙව්වේ 26යි. යාපාලන රජය යටතේ අවුරුදු 5යේදී වැඩිපුර ගෙවන්නට සිද්ධ වුණා 51ක්. ඒක තමයි රුපියල ලංකා ඉතිහාසයේ ඇතිවෙච්ච දරුණුතම බාල්දුවීම. මේ තත්වය තුලදී වක්කඩ ගැඩුවාසේ භාණ්ඩ ආනයනය කරන්න පුළුවන්කමක් අපිට නැහැ. ඒ නිසා රජය මැදිහත් වෙලා අප්‍රේල් මාසේ වෙනකොට කැබිනට් මණ්ඩලයේ තීරණයක් අරන් සමහර භාණ්ඩ මේ රුපියල කඩාගෙන යනකොට තවදුරටත් රුපියල වැඩිවීම සමග සියලුම ආනයනය කරන භාණ්ඩ වලට ගෙවිය යුතු රුපියල් ප්‍රමාණය වැඩි වෙනවා. ජීවන වියදමේ අර්බුදය වැඩි වෙනවා. ඒ යෙදවුම් පිටරටින් ගේනකොට නිෂ්පාදන ක්‍රියාවලියට අවශ්‍ය අපනයන වලට අවශ්‍ය යෙදවුම් වල මිල වැඩි වෙනවා. ඒ යෙදවුම් වල මිල වැඩි වුණාම නිෂ්පාදන වියදම් වැඩි වෙනවා. ඒ නිෂ්පාදන වලට විදේශ වෙළඳපොලේ තරඟ කිරීම අසීරු වෙනවා. මේ නිසා ඕනෑම රටක් තමන්ගේ මුදලේ යගේ ආරක්ෂා කර ගැනීම සඳහා විකල්ප ක්‍රියාමාර්ග ගත යුතු වෙනවා. ස්ථායීකරණය සඳහා ඕනෑම රජයක රාජ්‍ය මූල්‍ය ප්‍රතිපත්තියේ ප්‍රධාන අංගයක් තමයි මූල්‍ය ස්ථායීකරණයක් ඇති කිරීම. මූල්‍ය ස්ථායීකරණයක් ඇති කරන්න නම් මේ විනිමය අනුපාතිකය පාලනය කරන්න ඕනේ. මුදලේ යගේ පාලනය කරන්න ඕනේ. මුදලේ යගේ ආරක්ෂා කරන්න විකල්ප ක්‍රම දෙකයි තියෙන්නේ ඕනෑම රජයක් යටතේ. මේ රට ඇතුළට එන මුදල් ප්‍රමාණය වැඩි වෙන්න ඕනේ. රටින් පිටට ගලා යන මුදල් ප්‍රමාණය අඩු වෙන්න ඕනේ. පිටතට ගලා යන මුදල් ප්‍රමාණයට වඩා මේ රටට ගලා එන මුදල් ප්‍රමාණය වැඩි වුණොත් මුදල ශක්තිමත් වෙනවා. මේක තමයි ප්‍රායෝගික මහ පොළොවේ පවතින යථාර්ථය. ඒ අනුව රජය මේ ගැසට් නිවේදන වලින් කරේ සමහර භාණ්ඩ ආනයනය සම්පූර්ණයෙන් තහනම් කළා. එකක් මේ රටේ නිෂ්පාදනය කළ හැකි ගොවි ජනතාවට ආදායමක් ලබාගත හැකි කෙටි කාලයකදී ඵලදායකත්වයක් ලබන්න පුළුවන් කෘෂිකාර්මික භෝග ආනයනය 1977න් පස්සේ පළවෙනි වතාවට නතර කළා. ගම්බිරිස්, කරඳමුංගු, කරාබුනැටි, මේ කහ, උඳු මේ වගේ විවිධ කෘෂිකාර්මික ද්‍රව්‍ය ආනයනය සම්පූර්ණයෙන් නතර කළා. සමහර භාණ්ඩ ආනයනය කිරීම සඳහා මෝටර් වාහන වගේ දැනට අත්‍යවශ්‍ය නොවන ඒත් අනාගතයේදී අවශ්‍ය විය හැකි ආනයන තාවකාලික වශයෙන් නතර කළා. ඊළඟට භාණ්ඩ ආනයන කරුවන්ට කීවා ඒ අවස්ථාවේදී මුදල් ගෙවන්න නැතුව දින 90ක් දින 180ක් ගෙවීම් පමා කරලා ගෙවන ආකාරයට භාණ්ඩ ආනයනය කරන්නට කියලා. ඊට අතිරේකව මේ ගැසන් නිවේදන වලින් අපි ඉඩකඩ ලැබලා දුන්න අත්‍යවශ්‍ය භාණ්ඩ තියෙනවා නම් ඒ භාණ්ඩ කිසිදු හිඟයකින් තොරව ආනයනය කරන්න ඉඩ ප්‍රස්ථා ලබා දුන්නා. මේ ආනයන සීමා කිරීම අවශ්‍යම తాවකාලික ක්‍රියාමාර්ගයක් පමණයි. විපක්ෂ නායකතුමා කිව්ව ආනයන සීමා කිරීමෙන් විශාල ලෙස අපහසුතාවයට පත්වෙච්ච අය ඉන්නවා කියලා. නමුත් එතුමා තේරුම් ගන්න ඕනේ මේ රටේ ඉන්න අතිමහත් බහුතර සමහර වෙලේ එතුමල්ලට ඡන්දය දෙන ගොවි ජනතාවට තිබුණ ප්‍රධාන ප්‍රශ්නේ තමයි සියලුම දේවල් පිටරටින් නිදාසේ ගලා එන ඉඩ ප්‍රස්ථා ලබා දීම නිසා අපිට මේ රටේ කුරුඳු විකුණ ගන්නට බැරුව, ගම්බිරිස් විකුණ ගන්නට බැරුව, ගොරක විකුණ ගන්නට බැරුව, මේ නිෂ්පාදන ටිකට මිලක් ලබා ගන්නට බැරුව මේ රටේ අතිමහත් බහුතර එදිනෙදා ජීවත් වෙන ගොවි ජනතාවට තමයි වඩාම පීඩාවට පත් උනේ. අද ඔවුන් හුස්ම ගන්න පටන් අරන් තියෙනවා. රජයේ ආරක්ෂිත වෙළඳපොළ තත්ත්වයේ තුල වෙළඳපොළක් නිර්මාණය කරලා තියෙනවා. ආණ්ඩුව මේ රටේ නිෂ්පාදනය කළ හැකි, මේ රටට සාපේක්ෂව වාසිදායක විය හැකි සියලුම කෘෂි කාර්මික නිෂ්පාදන ටික නිපදවා ගන්න අදාළ වෙන ලෙස තමයි මේ ගැසන් නිවේදන නිකුත් කරලා තිබුණේ. අත්‍යවශ්‍ය පරිභෝජන භාණ්ඩ ගත්තොත් ඒවා කිසිදු සීමාවකින් තොරව ගේන්න දුන්නා. අපනයන වලට ප්‍රශ්නයක් ඇති වෙලා තියෙනවායි කිව්වා. එහෙම නැහැ. මොකද මං අපනයන සංවර්ධන මණ්ඩලයේ භාරව ඉන්න අපනයන වර්ධනය කිරීම සඳහා කටයුතු කරන අමාත්‍යවරයා වශයෙන් ඒ අපනයන කරුවන්ට යෙදවුමක් ලෙස ලබා ගන්න අවශ්‍ය කරන ද්‍රව්‍ය කෘෂිකාර්මික දේවල් නෙමෙයි නං ඒ යෙදවුම් සියල්ල නිදාසේ ලබා ගන්න ඉඩ මේ ගැසන් නිවේදන මගින් ලබලා දුන්නා. මේ ප්‍රතිඵලයක් ලෙස මං සඳහන් කරන්න කැමති අපේ 2020 ජනවාරි මාසයේ කතානායකතුමනි අපනයන මිලියන 104යි ආනයන 1735යි. එතකොට ජනවාරි මාසේ වෙළඳ හිඟිය 730යි, විනිමය අනුපාතය 181:58යි. ඒ ජනවාරි මාසේ වෙළඳ හිඟිය 730ක් වෙනකොට 281ට ගියා ඩොලරයට ගෙවිය යුතු රුපියල් ප්‍රමාණය. 2020 පෙබරවාරි මාසේදී අපනයන තව අඩු වුණා 988යි.
ඔබතුමාට තවත් විනාඩි 2යි.
ආනයන 1562යි, වෙළඳ හිඟිය 573යි. එතකොට විනිමය අනුපාතය 181:80යි. මාර්තු මාසේදී මේ කොවිඩ් වසංගතය නිසා අපනයන තවත් අඩු වුණා 656යි. ආනයන 1205යි, වෙළඳ හිඟිය ඍණ 448.6යි, ඩොලරය 188.62යි. අප්‍රේල් මාසේ තත්ත්වය තවත් දරුණු වුණා. දරුණු වීම නිසා අපේ අපනයන ආදායම අඩු වුණා. ඉතිහාසයේ ප්‍රථම වතාවට මාසික දිකන්න අඩුම අපනයනය 282යි අපනයනය කළේ. ආනයනය කළ 1122, වෙළඳ හිඟිය 840යි. ඒ නිසා ඩොලරේ නැග්ග 192ට. මෙන්න මේක ඉතාම වැදගත්. මේ අපේ පාර්ලිමේන්තුව තුළ ඉන්න සියලූම ගරු මන්ත්‍රීතුමන්ලට මේ අපනයන අඩු වෙලා ආනයන වැඩි වුණොත් ඒ සැනකින් විනිමය අනුපාතය වැඩි වෙනවා 192ට. මැයි මාසේදී අපනයන ඔන්න ආපහු වැඩි වුණා 586ට. ආනයන අපි දැන් විශාල ලෙස අඩු කළ 993යි. වෙළඳ හිඟිය 407ට අඩු කරන්න පුළුවන් වුණා. එහි ප්‍රතිඵලය ලෙස අර 192ක් ගෙවන්න වෙච්ච ඩොලරයට ගෙවන්න උනේ 186යි. ඊළඟට ජුනි මාසේ තවත් වැඩි වුණ අපනයන 894යි. ආනයන 1055යි. වෙළඳ හිඟිය අඩු වුණා 161ට. ඒ නිසා රුපියලේ අගේ 185 දක්වා ඉහළ ගියා. ඊළඟට ජූලි මාසේ වෙනකොට අන්න තත්ත්වය හොඳ වුණා. අපි නැවත වතාවක් මේ අවුරුද්දේ වැඩිම අපනයන ප්‍රමාණය ලබා ගත්තා. අපේ අපනයන කරුවෝ ගිට ඒ ගෞරවය හිමිවෙන්න ඕනේ.
කාලය අවසන් කරුවා මහත්තුමා.
මේ වැදගත් කරුණ විතරක් ඔබතුමා දන්නව විනාඩි 2යි. ජූලි මාසේ 1085ට අපනයන වැඩි වුණා. ආනයන 1294යි. ආනයන ටිකක් වැඩි වුණා. වෙළඳ හිඟිය 209යි. ඩොලරය අර 185 මට්ටමේම තිබුණා. ඒ නිසා මේ විනිමය අනුපාතය ආරක්ෂා කරලා මේ ගැසට් නිවේදන මගින් කරපු ක්‍රියාවලිය 100%ක් නිවැරදි විචක්ෂණ සීලී මූල්‍ය කළමනා කරන ප්‍රතිපත්තියක් කියලා ඔප්පු වෙලා තියෙනවා. දැන් අපි අපනයන වර්ධනය වෙලා තියෙනවා, ආනයන වියදම් අඩු වෙලා තියෙනවා,
ස්තුතියි
අඩු වෙලා තියෙනවා.
ස්තුතියි
ඔබතුමාට. යගේ ආරක්ෂා කරන්න මේ ගැසට් නිවේදන වැදගත් වුණා. ඒ අනුව ඉදිරියේදීත් මේ ඇතිවන අභියෝගයේ හමුවේ අපිට මෙවැනි කළමනාකරණයක් තුලින් දීර්ඝ කාලීන හා මැදි කාලීන වශයෙන් යහපත් ප්‍රතිඵලයකට රට ගමන් කරවන්න පුළුවන් කියන විශ්වාසය ඇතුව මගේ වචන කීපය අවසන් කරනවා.
ඔබතුමාට ස්තුතියි.
අපං ඇන්සඩ් ගත කරන්න කියලා ඉල්ලා සිටිනවා ගරු කතානායකතුමනි. මේ ටේබල් ටිකක් තියෙනවා මේ ඇන්සඩ් වார்த்தාවට ඇතුළු කරන්න.
ඔව්. ඔබතුමාට ස්තුතියි ගරු කබීර් හෂිම් මන්ත්‍රීතුමා. විනාඩි 10ක් ඔබතුමාට.
15යි මං හිතන්නේ නියෝජනය කරන්න.
අද වෙලාව ගොඩක් අඩු වෙලා තියෙනවා මන්ත්‍රීතුමා. උදේවරු හුඟක් වෙලාව අපිට කියන නිසා.
නියෝජ්‍ය කතානායකතුමනි, මම සතුටු වෙනවා ඔබ ආසනයේ සිටිද්දී කතා කිරීමට. ඒ වගේම මගේ මිත්‍ර මං ගරු කරන විශාරද බන්දුර ගුණවර්ධන ඇමතුමාගෙන් පස්සේ කතා කිරීමටත් මට ලොකු සතුටක්. අද රටේ අම්මෙකුට දරුවගේ කිරි ටික කිරි පැකට් එක ගන්න බැරි වෙනකොටත්, පුතාට අම්මගේ බෙහෙත් ටික ගන්න බැරි වෙනකොටත්, එවැගේම කුඩා කර්මාන්ත කරුවට අමතර කොටස් හිඟය ඇඟට දැනෙනකොටත්, පාන් වෙලෙන්දා ඒ වගේම ත්‍රීවිල් හිමියට යතුරු පැදියට ත්‍රීවිල් එකට ටයර් එකක් ගන්න බැරි වෙනකොටත්, ඔබ ඇති කරපු මේ රජය නිර්මාණය කරපු මූල්‍ය ආර්ථික අවුල් ජාලය ජනතාවට මතක් වේවි කියලා මම විශ්වාස කරනවා. මොකද අද මේ ආනායනය පාලනය කිරීමට තෝරාගත් ආනායන තහනම් කිරීමට ගේන රෙගුලාසි මේවා පුළුල් කරන්න නැත්නම් තද කරන්න කියලා ආණ්ඩුව කියන්න පුළුවන්. හැබැයි මේවා ගේන්න රජයේ අභිමතාර්ථය හෝ අරමුණ ඉලක්ක කරගෙන ඒවා ඉදිරිපත් කරනවා නම් කමක් නැහැ. ඒක හොඳයි. හැබැයි රජයේ අවුල් සහගත අවිධිමත් කිසිම වැඩපිළිලක් නැති හේතුව නිසා මේ රටේ ආනායනය තහනම් කරන්න, මේ රටේ නිෂ්පාදනයට අවශ්‍ය භාණ්ඩ සීමාකරන්න ආදි වශයෙන් තීන්දුව తీරන ගැනීමේදී අද මේ රටේ විවිධ ශාස්ත්‍රවලට පොදු ජනයාට සමස්ත ආර්ථිකයටම ලොකු බලපෑමක් ඇති වෙලා තියෙනවා. දැන් මෙහෙම ත්‍රිවිල් රටය ගේන්න බෑ, මෝටර් සයිකලය ගේන්න බෑ, ටයර් එකට බදු අය කරනවා, රෙදි පිළිවිලි ගේන්න බෑ. හැබැයි මේ ආණ්ඩුවම මාස ගානකට කලින් මේ රටේ 15%ක් රත්තරන් වලට දාපු බදු ආනයන බද්ද රත්තරන් වලට අයින් කරලා රත්තරන් මුදලාලිලට බදු රහිතව රත්තරන් ඕනේ තරම් රටින් ගේන්න නිදහසේ ගේන්න ඉඩ දීලා තියෙනවා. ගරු ඇමතුමාගෙන් මම අහන්න කැමති පසුව මට උත්තරයක් දෙන්න. මේ සාමාන්‍ය ජනයාට ඕනේ දේවල් ටිකට බදු පනවනවා මොකද අපේ විදේශ විනිමය නැහැ කියලා. හැබැයි රත්තරන් ගේන්න නීති රීති මෙච්චර කාලයක් අපේ ආණ්ඩු කාලේ 15%ක් පනවපු එක තමන්ගේ හෙන්සයියලට රත්තරන් ගේන්න දැන් ඒ බද්ද අයින් කරනවා. ඒ වගේම ස්වර්ණාභරණ ආදි වශයෙන් නිෂ්පාදනය කරන අයගේ බද්ද අයින් කරනවා. ඉතින් මේකේ දැන් මේ ආණ්ඩුව නියෝජනය කරන්නේ කාවද කවුද කියලා මට පැහැදිලිව කියන්න. වෙලා මදි ඇමතුමා, මට වෙලා අඩු කරලා තියෙනවා. මම කියන්න කැමති ගරු ඇමතුමා, මං අන්තිමට දෙන්නම්. මං කියන්න කැමති අද මේ රටේ ප්‍රධාන නගරවල් වලට ගියාම, ඕනෑම ප්‍රධාන නගරවල් වලට ඊයේ දවසේ ගිහිල්ලා බැලුවා නම් හැම නගරයකම පෝලිං තිබුණා. හැබැයි මේ පෝලිං තිබුණේ පෙට්‍රල් ෂෙඩ් වල නෙවෙයි, මේ පෝලිං තිබුණේ ෆුඩ් සිටි එකේ නෙවෙයි, මේ පෝලිං තිබුණේ හැමදාම වගේ බාර් වල නෙවෙයි. හැබැයි ඊයේ දවසේ පෝලිං තිබුණේ උගස් බඩු සාප්පුවේ, දිග පෝලිං තිබුණා උගස් බඩු සාප්පුව වල පෝලිං ගාලා. මොකද මිනිසුන්ට ආපහු මේ රටේ අර විවසනයක් ඇති වුණා නම්, වසංගතය ඇති වුණා නම් දැන් මිනිසුන්ට කනේ තියෙන කනකර ටික රත්තරම් බඩු ටික උගස් කියලා තමයි Tamanට ජීවත් වෙන්න වෙන්නේ. මොකද්ද මේ අවුරුද්ද තුල මිනිස්සුන්ව කොටින්ම කියනවා නම් මේ රජය බංකලොත් කරලා තියෙනවා. මේ අවුරුද්ද තුල කිසිම ආර්ථික ප්‍රතිපත්තියක් නිගමනයක් අරන් නැහැ, මිනිස්සුන්ව පාරට බස්සලා තියෙනවා. ඒක තමයි යථාර්ථය. ඇයි මේ තත්ත්වයට අපි වැටෙන්නේ? ඇයි මේ අපන ආනායනය අපි සීමා කරන්න වෙන්නේ. ඇයි අපේ විදේශ විනිමය නැත්තේ. දෙදස් දහනමය නොය පලවෙනි කාරණය මං කියන්න. දෙදස් දහනමය නොවම්බර් මාසේ බලය ගත්තා. දැන් අවුරුද්දක් වෙනවා. තව මාසයක් යනකොට අවුරුද්දයි. පැහැදිලි ආර්ථික න්‍යායක් තිබුණද මූල්‍ය ප්‍රතිපත්තියක් තිබුණද අද කියන්න මොකක්ද මූල්‍ය ප්‍රතිපත්තිය කියලා. හැබැයි දෙදස් දහනමේ ජනාධිපත්තුමා පත් වුණා නොවැම්බර් මාසේ කැබිනට් එකක් පත් වුණා. දැන් අවුරුද්දක් කැබිනට් එකක් තිබුණා. එතකොට අයවැයක් ඉදිරිපත් කරේ නැහැ. අඩු තරමින් ආණ්ඩුවකට හයියක් තිබුණා නම් අයවැයක් ඉදිරිපත් කරන්න රජයේ මාර්ග සිටියම ඒක. ආදායම් උපයන්නේ කොහොමද ආදායම් විය සහ වියදම් කොහොමද දරාගන්නේ ඒ සිටියම තිබුණේ නැහැ. ඉතින් මෙරට ආයෝජනයේ ආයෝජකයෙක් ඇයිය මෙරටේ නිෂ්පාදන පද්ධතිය හැදෙයිය විශ්වාසයක් ඇති වෙයිය. 2015 අපි ආණ්ඩුව අරගෙන අපට තිබුණේ මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරු 44 දෙනෙක් පමණයි. හැබැයි මන්ත්‍රීවරු 44 දෙනෙක්ගෙන් ආණ්ඩුවක් පිහිටවලා කැබිනට් මණ්ඩලය පිහිටවලා මන්ත්‍රීවරු 44 දෙනෙක්ගෙන් යුත් පාර්ලිමේන්තුවෙන් අපි අයවැයක් සම්මත කරගත්තා. ඒක අපේ හයිය සම්මත කරගෙන දින 100ෙන් මේ අවුරුද්ද තුල කරන්න බැරි වෙච්ච දේවල් අපි කරලා ඉවර කරා. ඊළඟට දෙවැනි ප්‍රශ්නය තමයි රටක මූල්‍ය ප්‍රතිපත්තිය. රටක මූල්‍ය ප්‍රතිපත්තිය හරහා තමයි රාජ්‍ය ආදායම සහ රාජ්‍ය වියදම කළමනාකරණය කරමින් ආර්ථිකය වර්ධනය කරන්නේ. ෆිස්කල් පොලිසි මූල්‍ය ප්‍රතිපත්තිය තියෙන ෆිස්කල් පොලිසියකින් ඒක සිද්ධ වෙන්න ඕනේ. ෆිස්කල් පොලිසියක ගත්තම ඒකෙන් තියෙන ප්‍රයිමරි බැලන්ස් එක ඒකේ ධනාත්මක පැත්ත ප්‍රයිමරි බැලන්ස් ඉස් ද ඩිෆරන්ස් බිට්වීන් ටෝටල් ගවර්න්මන්ට් රෙවන්‍යූ ලෙස් ප්‍රයිමරි එක්ස්පෙන්ඩිචර්. ඒ කියන්නේ ප්‍රාථමික ශේෂය ගත්තම ප්‍රාථමික ශේෂය නියෝජනය වෙන්නේ රටේ මූලික වියදම රටේ ප්‍රධාන ආදායමෙන් අඩු කෙරුවම. එතකොට ප්‍රාථමික ශේෂය ධනාත්මක නම් තමයි ඒ රටේ මූල්‍යංශේ කාර්යසාධකයේ ශක්තිය ප්‍රදර්ශනය වෙන්නේ. දැන් මේ ප්‍රාථමික ශේෂය ගත්තම ඒක ධනාත්මක වුණේ කොයි කාලයේද? ශ්‍රී ලංකාව ගත්තම 1948 නිදාසයේ සිට හතරවරක් පමණයි මේ රටේ ප්‍රාථමික ශේෂය ධනාත්මක අගයකට ගිහිල්ලා තියෙන්නේ. හතරවරයි. දෙපාරක් සිදු වෙලා තියෙන්නේ 1954 එක පාරක්. ඊළඟට 1955 කොරියන් වෝ බූම් එක කාලේ. කොරියානු යුද සමයේ. මොකද අපේ අපනයනය වැඩි වුණා රබර් වලට ඉල්ලුමක් ඇවිල්ලා ලොකු හයියක් වුණා අපේ ආර්ථිකයට. හැබැයි ඊට පස්සේ අවුරුදු ගණනාවක් කිසිම දවසක ප්‍රාථමික ශේෂයේ ධනාත්මක අගයකට ආවේ නැහැ. ඊළඟට පළවෙනි වතාවට ප්‍රාථමික ශේෂය ප්‍රයිමරි බැලන්ස් එක පොසිටිව් වෙන්නේ 2017 සහ 2018. මතක තියාගන්න 2017 සහ 2018. ඒ කියන්නේ 2018 දවස් 52ක බලෙන් ආණ්ඩු පෙරලලා පාර්ලිමේන්තු බලෙන් අරගෙන මේ රටේ ආර්ථිකය අස්ථාවර කරපු අවස්ථාවේදී අපිට පුළුවන් වුණා ඒ ආර්ථික කළමනාකරණය මූල්‍ය ප්‍රතිපත්තිය හරියට අනුගමනය කරන්න. ඒක ආයේ අනිත් පැත්තට යන්නේ මේ ඊස්ට බෝම්බ එක පාස්කු ඉරිදා බෝම්බය නිසා. හැබැයි ඒ 2018 දවස් 52 අර්බුද තුල අපි කිසිම දෙයකට පසුබෑවේ නැහැ. මේ ආණ්ඩුව කියන කොරෝනා එක නිසා කරන්න බෑ, කොරෝනා එක නිසා කියලා හැම දෙයක්ම කොරෝනා කියනවා. හැබැයි අර දවස් 52න් පස්සේ මොකද්ද අපේ ආණ්ඩුවට උනේ? බැඳුම් කර සහ භාණ්ඩාකාර බිල්පත් ශ්‍රී ලංකාවෙන් කෝටි 670ක ඩොලර් බැඳුම් කර මේ රටෙන් ඉවතට ගියා. ওই ප්‍රශ්නේ නිසා රුපියල් අවප්‍රමාණය වුණා. විදේශ සංසිතය ඩොලර් බිලියනයකින් අඩු වුණා. නිවත් ගබ්‍රාල් එදා කියලා තිබුණා අපේ විදේශ සංසිතය අපි අඩු කරලා දුන්නා කියලා. අඩු වුණේ ඒගොල්ලෝ කරපු අර වැඩේ නිසාමයි. බලෙන් ආණ්ඩු අල්ලන්න කියලා ඩොලර් බිලියනයකින් විදේශ සංසිතය අඩු වුණා. ඩොලර් මිලියන 500ක මුදලක් අපේ කොටස් වෙළඳු වලින් ඉවතට ගියා.
ඔබතුමාට තවත් විනාඩි 2යි ගරු මන්ත්‍රීතුමා.
අනේ තව විනාඩි 5ක්
එහෙම ගන්න බැරි වෙනවා. අද කාලේ පිළිබඳ ප්‍රශ්න.
ආදායම තව කෝටි 720කින් අඩු වුණා. මෙච්චර ලොකු පාඩුවක් සිදු වුණා. හැබැයි ඒ අවුරුද්දේ 2019 වෙනකොට අපේ ආණ්ඩුවෙන් අපේ රටේ ඉතිහාසයේ විශාලතම විදේශ ණය වාරිකය ඩොලර් බිලියන 5.9ක් නැත්නම් රුපියල් කෝටි 1,9150ක් අපි කිසිම ප්‍රශ්නයක් නැතුව ගෙවලා දැම්මා. හැබැයි අද ආණ්ඩුවට ණය ගෙවන්න බෑ. එක එක ප්‍රශ්න කියනවා. ඒ නිසා වසරක් පහු වෙලා ජාත්‍යන්තර විශ්වාසය ගොඩනගා ගන්න බැරි වෙලා තියෙන ආණ්ඩුව මේ වෙලාවට කොරෝනාව හැදුනට පස්සේ IMF ගාවට ගිහිල්ලා රටවල් 100ක ඉල්ලීම් කරා විශේෂ ණයක් ලබා ගන්න. ලංකාවත් ඉල්ලුවා. හැබැයි ලංකාව ප්‍රතික්ෂේප වූ රටවල් නමයක් අතරින් ලංකාවත් තියෙනවා. ඒ ණය ගන්න දුන්නේ නැහැ ජාති අන්තර් ප්‍රජාවෙන්. ඒ වගේම ගිය සතියේ වාණිජ වෙළඳපොලේ ස්වෛරිය බැඳුම් කර හරහා ඩොලර් බිලියනයක් ලබා ගන්න ණය ගෙවන්න උත්සාහ කර අසාර්ථක වුණා. අන්තිමට අපේ විදේශ සංචිතයෙන් ඩොලර් බිලියනයක් ගෙවන්න වුණා ණය ගෙවන්න. ඔච්චර බංකලොත්. ඉතින් මම කාල වේලාව නැති නිසා දීර්ඝව කතා කරන්න. හැබැයි මම කියන්න කැමති ගිය සතියේ මේ රටට බලපෑම් දෙකක් සිදු වුණා. ගරෝ නියෝජ්‍ය කතානායකතුමනි, එක බලපෑමක් තමයි මූඩි කියන ජාත්‍යන්තර මූල්‍ය ප්‍රමිති ආයතනයෙන් ඒගොල්ලෝ අපේ රටේ මූල්‍ය තත්ත්වය පහතට දැම්මා. ඒක ලොකු බලපෑමක්. ඊළඟ බලපෑම ආවේ ඉන්දියානු අගමැති මෝඩිගෙන්. හැබැයි මූඩිට හොඳටම ගැව්වා ආණ්ඩුව. මෝඩිට මොකුත් කිව්වේ නැහැ. ඉතින් ආණ්ඩුව අර ගමේ චණ්ඩිහා වගේ තමයි, තයිය විතරයි. හැබැයි වැඩ නැහැ. එතකොට මූඩිස් කියන ඒ ජාත්‍යන්තර ප්‍රමිති ආයතනය අවුරුදු ගණනාවක අවුරුද්දකට කලින්ම අර බදු සහන දෙනකොට, අවිධිමත් බදු සහන දෙනකොට මේ රටට මේ ආණ්ඩුවට අවවාද
කරන්නයි
කියලා. හැබැයි ඒක ඇහුවේ නැහැ. ඒක ප්‍රතිඵලයක් වශයෙන් අද ජාත්‍යන්තරය තුළ මේ රටට ණය දෙන එක නවත්තලා තියෙනවා. මේ රටට ආධාර දෙන එක නවත්තලා තියෙනවා. මේ රටේ මූල්‍ය කළමනාකරණය කරන්න බැරුව විශාල අර්බුදයක් නිර්මාණය වෙනවා. අද මේ කොරෝනා විවසනයට වඩා භයානක දේ තමයි මේ රටේ තියෙන ආර්ථික අර්බුදය. මේ ආර්ථික අර්බුදයට නිර්මාතෘ මේ ආණ්ඩුව. එනිසා මේ ආණ්ඩුව වග කියන්න ඕනේ මේ අවුරුද්ද තුළ අද
මහජනතාව
බස්සලා තියෙනවා. මේ විවසනයට කලින් මේ රටේ මිනිස්සුන්ගේ ආර්ථිකය ආරක්ෂා කරන්න මිනිස්සු අද උකස් සාපුවල පෝලිං ගාල ඉන්නේ. ඕවන අතර කරන්න ක්‍රියාමාර්ගයක් ගන්න, නැත්තං ඕක බැරි නම් ඕක ප්‍රකාශ කරන්න කියලා මං කියන්න කැමතියි.
ඔබතුමාට ස්තුතියි. ගරු ඩග්ලස් සේවානන්ද අමාත්‍යතුමා විනාඩි 5යි.
So I requested honorable Vimal Veeravan sir's time also.
Okay.
ගෞරව ප්‍රදී සභානායර අවර්களே, இன்றைய தினம் நீதித்திருத்த கட்டளை சட்டத்தின் இரண்டாம் வாசிப்பு மற்றும் ஏற்றுமதி இறக்குமதி சட்டத்தின் கீழான கட்டளைகள் தொடர்பில் விவாதிக்கப்படுகின்ற நிலையில் எனது கருத்துக்களையும் பதிவு செய்து கொள்வதற்கு வாய்ப்பு வழங்கியமை தொடர்பில் முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். குறிப்பாக தேச கட்டுமான வரி, பொருளாதார சேவை கட்டணம் மற்றும் படுகடன் மீள் கொடுப்பனவு அறவீடு போன்றவற்றை நீக்குதல் மற்றும் துறைமுக மற்றும் விமான நிலைய அறவீட்டினை அதிகரித்தல் தொடர்பிலான விடயங்கள் நிதி திருத்த கட்டளை சட்டத்தின் கீழும் பொருட்களின் ஏற்றுமதி இறக்குமதி கட்டுப்பாடு, ஏற்றுமதி பொருட்களின் தர ஒழுங்கு விதிகள் மற்றும் அவை தொடர்பிலான நிகழ்வுகள் தொடர்பிலான விடயங்கள் ஏற்றுமதி இறக்குமதி சட்டத்தின் கீழ் முன்வைக்கப்பட்டுள்ளன. இந்த நாட்டின் தற்போதைய சூழலில் பயன்மிக்கதான விடயங்கள் முன்வைக்கப்பட்டுள்ள இந்த தருணத்தில் எமது இறக்குமதிகளை குறைத்து ஏற்றுமதிகளை தரத்துடன் அதிகரிக்க வேண்டிய கட்டாயத்தில் நாம் இருக்கின்றோம் என்பதை மீண்டும் இங்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதே நேரம் நாட்டில் மீண்டும் கொரோனா தொற்று எச்சரிக்கை தலையெடுத்து வருகின்ற நிலையினையும் நாம் பொருட்படுத்தாமல் இருந்துவிட முடியாது. எனவே அது குறித்தும் அவதானமாக செயல்பட வேண்டியதுடன் அதனது எதிர்கால சவாலை முன்வைத்து நாம் நகர வேண்டிய ஒரு நிலைமையும் ஏற்பட்டுள்ளது என்பதை தெரிவித்துக் கொண்டு நான் இந்த சபையிலும் வெளியில் பகிரங்கமாகவும் அண்மையில் கூறியிருந்த சில கருத்துக்கள் தொடர்பில் குறிப்பிட்ட சில தமிழ் ஊடகங்களும் சில தனிநபர்களும் காரசாரமான விமர்சனங்களை தெரிவித்து வருகின்ற நிலையில் அது என் சார்ந்த தனிப்பட்ட விடயம் அல்லாது இந்த நாட்டின் வரலாற்று விடயங்களில் ஒன்று என்பதாலும் அந்த வரலாற்றோடு வாழ்ந்து கொண்டிருப்பவன் என்பதாலும் அது தொடர்பில் சில கருத்துக்களை முன்வைக்க விரும்புகின்றேன். மனித படுகொலைகளை தூண்டியும் அதனை ஊக்குவித்தும் வரவேற்றும் பட்டாசு கொளுத்தியும் கொண்டாடி வந்துள்ள தமிழ் தரப்பின் போலி தேசிய அரசியல் கூட்டத்திற்கும் இந்த கூட்டத்தை இதே நோக்கங்களுக்காக வலிந்து காலடியில் வீழ்ந்து கொண்டாடி வளர்ந்து வளர்த்து கொண்டிருக்கின்ற குறிப்பிட்ட சில தமிழ் ஊடக வர்த்தக சந்தைகளுக்கு இவர்களது இந்த காட்டுமிராண்டித்தனமான செயல்பாடுகளுக்கு எதிராக உண்மைகளை சொல்லுகின்ற பொழுது கசப்பு ஏற்படுவது இயல்பானது. அண்மையில் யாழ்ப்பாணம் புங்குடுதீவு பகுதியிலே ஒரு பூசகர் கொல்லப்பட்டுள்ளார். இவர் எதற்காக கொலை செய்யப்பட்டார் என்பதை போலீசார் விசாரணைகள் மேற்கொண்டு ஆராய்ந்து அதன் காரணத்தை கண்டுபிடிக்கும் முன்பாக சில தமிழ் ஊடகங்கள் அந்த கொலைக்கான காரணத்தை கண்டுபிடித்து அவர் பசுவதைக்கு எதிராக குரல் கொடுத்து வந்ததால் கொல்லப்பட்டுள்ளார் என்பதையும் என்ற வகையில் தமது யூகங்களை வெளிப்படுத்தியிருந்தனர். ஆனால் போலீசார் கொலை தொடர்பில் மேற்கொண்ட விசாரணைகளிலிருந்து அந்த பூசகர் வேறொரு காரணத்திற்காக கொல்லப்பட்டுள்ளார் என கண்டுபிடிக்கப்பட்டுள்ளதாக அறிய முடிகின்றது. தற்போது இந்த நாட்டிலே பசுவதை தடுப்பு தொடர்பில் இருவேறு கருத்துக்கள் பல்வேறு சமூகங்களுக்கிடையே பல்வேறு வாத பிரதிவாதங்களை உண்டு பண்ணி வருவதை அவதானிக்க முடிகின்றது. இந்த வாத பிரதிவாதங்கள் மீண்டும் ஒரு இனவாத மோதலை நோக்கியதாக முடிவுறக்கூடாது என்பதில் சமூக பொறுப்பு கொண்ட நாங்கள் கண்ணும் கருத்துமாக இருந்து வருகின்றோம். இத்தகையதொரு நிலையில் பசுவதைக்கு எதிராக அந்த பூசகர் கொல்லப்பட்டார் என்ற வகையிலான செய்தியை வெளியிடுவதன் மூலமாக சமூகங்களுக்கிடையில் ஒரு மோதலை உருவாக்குவதற்கான முயற்சிக்கு அது வித்திடுகின்றது என்பதை பலரும் சுட்டிக்காட்டி வருகின்றனர். இந்த குறிப்பிட்ட சில ஊடகங்கள் இப்படித்தான் காலம் காலமாக சமூகங்களுக்கிடையே எமது மக்களுக்கிடையே குழப்பங்களை ஏற்படுத்துகின்ற வகையில் மோதல்களை உருவாக்குகின்ற வகையில் செயல்பட்டு வருகின்றன என்பதற்காகவே நான் இந்த விடயத்தை இங்கே சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதாவது மனித கொலைகளை வரவேற்பதில் அதனை ஊக்குவிப்பதில் இவை மகிழ்கின்றன. ஒரு வர்த்தக நிலையம் தனது வர்த்தக அடையாளத்தை மக்கள் மத்தியில் பிரபலப்படுத்துவதற்கு எத்தகைய முயற்சிகளை எல்லாம் மேற்கொள்ளுகின்றதோ அதே போன்றுதான் இந்த குறிப்பிட்ட சில தமிழ் ஊடகங்களும் செயல்படுகின்றன. இந்த குறிப்பிட்ட சில தமிழ் ஊடகங்களின் வர்த்தக அடையாளங்கள் தான் மனித அவலங்கள் மனித படுகொலைகள் என்பன. இத்தகைய வர்த்தக அடையாளங்களை மக்கள் மயப்படுத்துவதற்கென இந்த குறிப்பிட்ட சில தமிழ் ஊடகங்கள் மனித அவலங்களை மனித படுகொலைகளை ஊக்குவிக்கின்றன. தூண்டப்படுகின்ற சில சுயலாப தமிழ் அரசியல்வாதிகளை தூக்கி பிடித்து கொண்டாடி வருகின்றன என்பதுதான் உண்மை நிலைமையாக இருந்து வருகின்றது. மாகாண சபைகளுக்கு வித்திட்ட பயன்மூண்டா திருத்த சட்டம் எப்போது கைச்சாத்திடப்பட்டது, திலீபனின் மறைவு எப்போது இடம்பெற்றது என்பது கூட தெரியாத ஒருவர் பிரபலமான ஒரு தமிழ் பத்திரிகையிலேயே திலீபனின் நினைவுகூரலை கொச்சப்படுத்தும் தவறான வரலாற்றை தமிழ் மக்களுக்கு அறிமுகப்படுத்த அமைச்சர் டக்ளஸ் சிவானந்தா முயற்சிக்கின்றார் என்று, ஆனால் உண்மை வரலாறு ஜார் ஜாரை எங்கு வைக்க வேண்டுமோ அங்கு நிச்சயமாக வைத்தே தீரும் என்றும் எழுதியிருக்கின்றார். அந்த வரலாறுடன் வாழ்ந்து வருகின்ற நான் தவறான வரலாற்றை நான் ஒருபோதும் கதைப்பதில்லை என்பதை உண்மை வரலாறு தெரிந்தவர்களும் என்னை நன்கறிந்த எமது மக்களும் ஏன் முன்னாள் புலிகள் இயக்க உறுப்பினர்களும் நன்கு அறிவார்கள் என்பதை இங்கு நினைவுபடுத்துவதுடன் உண்மை வரலாறு தற்போது ஜார் ஜாரை எங்கே வைத்திருக்கின்றது என்பதை இந்த கட்டுரையாளர் இன்றும் அறியாமல் இருப்பது அவர் மீதான அனுதாபத்தையே என்னுள் ஏற்படுத்தியிருக்கின்றது என்பதை நான் இங்கு தெரிவித்துக் கொள்ள விரும்புவதுடன் உண்மை வரலாறு தெரிந்த திலீபனின் கொலை வரியினால் பாதிக்கப்பட்ட அதனால் தப்பியோடிய தற்போது திலீபன் தொடர்பில் வஞ்சக புகழ்ச்சி பாடிக்கொண்டிருக்கின்ற தமிழ் அரசியல் தரப்பினர் எனது அந்த கருத்துக்கு எதிராக வாயை திறக்காமல் இருப்பதனையே இங்கு சுட்டிக்காட்டுகின்றேன். எமது மக்களின் அவலங்களுக்கு
எதிராக
அந்த அவலங்களை எமது மக்களுக்கு விளைவிப்போருக்கு எதிராகவும் போராட வேண்டிய அதே நேரம் அந்த அவலங்களிலிருந்து எமது மக்களை மீட்டெடுப்பதற்கும் அத்தகைய அவலங்கள் மீள எமது மக்களுக்கு ஏற்படாமல் இருப்பதற்கான செயல்பாடுகளை முன்னெடுத்து வருவதுடன் இந்த நாட்டில் தேசிய நல்லிணக்கத்தை வலுப்படுத்தி எமது மக்கள் இளைஞர்களாகவும் அதே நேரம் தமிழர்களாகவும் வாழ்வதற்கான உரிமைகளுடன் கூடிய கௌரவமான சூழலை உறுதிப்படுத்தும் நிலையிலேயே இன்னும் எமது மக்கள் நேய பணிகள் இணக்கபூர்வமாக தொடர்கின்றன. இந்த பணிகளை நான் ஆரம்பித்த ஆரம்ப காலம் தொட்டு என் மீது சேறு பூசல்களை மேற்கொண்டவர்களாக எமது மக்கள் மீது அவலங்களை திணிப்போரே இருந்து வருகின்றனர். எமது மக்களின் அழிவு, இவர்களுக்கான அரசியல் வாழ்வு, எமது மக்களின் நிம்மதியான வாழ்வு இவர்களுக்கான அரசியல் அழிவு. இத்தகைய கொள்கைகளுக்கு துணை போகின்றவர்களாலேயே இந்த குறிப்பிட்ட சில தமிழ் ஊடகங்களும் செயல்பட்டு வருகின்றன. இவர்களுக்கு கொரோனாவும் கொரோனாவுக்கும் இடையில் இவர்களுக்கும் கொரோனாவுக்கும் இடையில் வேறுபாடு இல்லை என்றே தோன்றுகின்றது. எமது அரசியல் வரலாற்றில் பல்வேறு வீண் குற்றச்சாட்டுகளை தங்களது சுயலாப அரசியலுக்காக என் மீது சுமத்தி வந்த தரப்பினர் கடந்த கால அவர்களுக்கான நல்லாட்சி அரச காலத்தில் அந்த குற்றச்சாட்டுகள் யாவும் சட்ட ரீதியாக விசாரிக்கப்பட்டு உண்மை குற்றவாளிகள் இனங்காணப்பட்டதன் பின்னர் இப்போது மௌனிகளாக இருக்கின்றனர். இந்த உண்மைகளை அறிந்தும் இன்று மீண்டும் என் மீது சுமத்துவதற்கு வீண் குற்றச்சாட்டுகளை சோடிக்க முடியாமல் என் மீது ஏற்கனவே சுமத்தப்பட்ட வீண் குற்றங்களுக்கான உண்மை குற்றவாளிகள் சட்டத்தின் முன்னால் நிரூபணமானதன் பின்னரும் அந்த விடயங்களையே மீண்டும் என்னுடன் தொடர்புபடுத்தி பழைய பல்லவியை பாடுவதற்கு சில தமிழ் ஊடகங்கள் முயற்சிகளை மேற்கொள்வது அவர்களது இயலாத்தன்மை ஊடக செயல்பாடுகளையே எடுத்து
காட்டுகின்றன.
எனவே போலி தமிழ் தேசியத்தின் நடுபடிகளாக இருந்து எமது மக்களின் அவலங்களுக்கு துணை போகாமல் எமது மக்களின் நலன் சார்ந்து செயல்படுவதற்கு இத்தகையவர்கள் இப்போதாவது முன்வர வேண்டும் என்ற கோரிக்கையை என்னால் முன்வைக்க முடியுமாக இருக்கின்றது என்பதை தெரிவித்து விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
சுதி ஒவ்வொருமாட்ட கரு எஸ் அடைக்கலநாதன் மந்திரிதுமா வினாடிதாய.
நன்றி பிரதி சபாநாயகர் அவர்களே. நிதி திருத்த சட்ட மூல விவாதத்திலே சில கருத்துக்களை சொல்வதற்காக வாய்ப்பளித்ததற்கு முதல்ல நான் மன்னிக்க வேண்டும். இந்த விவாதத்துக்கு ஒத்த கருத்தை நான் பேசாது முதலிலே எங்களுடைய ஆசிரியர் சமூகத்தினுடைய வாழ்த்துக்களை முதலில் சொல்லிவிடலாம் என்று கருதுகிறேன். தமிழ் தேசிய கூட்டமைப்பின் 10 நாடாளுமன்ற உறுப்பினர்கள் சார்பாக போர்க்காலத்திலும் இடம்பெயர்ந்து மர நிழல்களிலே தங்களுக்கு பணிக்கப்பட்ட அந்த உத்தரவின் பிரகாரம் நகர்ந்து சென்று கல்வியை எங்களுடைய சமூகத்துக்கு ஊட்டிய உயிரை இழந்து உடைமைகளை இழந்து இடம்பெயர்ந்து போகின்ற போது கூட கல்வி சமூகத்தை உருவாக்குவதிலே தங்களை கூட அர்ப்பணித்து செயற்படுகின்ற ஒரு சமூகத்திலே இந்த அறிவு கண்ணை திறக்கின்ற சமூகமாக எங்களுடைய ஆசிரியர் சமூகம் திகழ்ந்து வருகின்ற இந்த காலகட்டத்திலே இந்த இலங்கை பூராவும் இன்றைய இந்த உலகத்திலே இன்றைக்கு ஆசிரியர் தினமாக கொண்டாடுகின்ற இந்த நாளிலே நான் கருதுகிறேன் ஒவ்வொரு குடிமகனுக்கு பின்னாலும் ஒரு ஆசிரியர் இருப்பார், ஆசிரியர்கள் இருப்பார்கள். ஆனால் இந்த நாடாளுமன்றத்திலே இந்த நினைவு கூறுகின்ற சூழ்நிலைகளை நாங்கள் இங்கு காண முடியவில்லை என்பதை கூறிக்கொண்டு உண்மையிலே அவர்களுக்கு சிறந்தாழ்த்திய வணக்கத்தையும் பாராட்டையும் நாங்கள் தெரிவித்துக் கொள்கிறோம். அந்த வகையிலே எங்களுடைய ஆசிரியர் சமூகம் அவருடைய சந்ததிகள் நிச்சயமாக இறைவனால் ஆசீர்வதிக்கப்படும். ஏனென்றால் ஒரு சமூகத்தை பின்னணியிலே இருந்து உருவாக்கிய அந்த பெருந்தகைகளுடைய குடும்பங்கள் இறைவனால் தொடர்ந்து ஆசீர்வதிக்கப்படுகின்ற ஒரு சமூகமாக அது இருக்கும் என்பதை நான் இங்கு குறிப்பிட விரும்புகின்றேன். அந்த வகையிலே எங்களுடைய ஆசிரியர் சமூகத்திற்கு எங்களுடைய மக்கள் சார்பாகவும் தமிழ் தேசிய கூட்டமைப்பின் சார்பாகவும் நன்றியையும் வணக்கத்தையும் தெரிவித்து நிற்கின்றேன். இந்த பொருளாதார விடயம் சம்பந்தமாக இங்கு பேசப்படுகின்ற சூழலில் எங்களுடைய தேசத்திலே மீன் பிடிக்கின்ற தொழிலும் விவசாய தொழிலும் ஒவ்வொரு கூலி வேலைகள் செய்கின்ற ஒரு சாராரும் இப்படி பல வழிகளிலே தங்களுடைய தொழிலை செய்கின்ற சமூகம் எங்களுடைய சமூகமாக இருக்கிறது. இன்றைக்கு நாங்கள் பொருளாதாரத்தை பற்றி பேசிக்கொண்டிருக்கின்ற இந்த சூழலிலே எங்களுடைய சமூகத்தினுடைய பொருளாதாரத்தை அவர்கள் விவசாயம் செய்கின்ற போது அவர்களுடைய உற்பத்தி பொருட்கள் நாங்கள் எந்த அளவிற்கு ஒரு நிர்ணயம் செய்கின்ற அல்லது அந்த விவசாயிகள் பாதிக்கப்படாத வகையிலே எங்களுடைய செயல்பாடு இந்த அரசாங்கத்தின் செயல்பாடு இருக்கிறது என்பதை அரசாங்கம் சிந்திக்க வேண்டும். அப்படியென்று ஒரு வருகின்ற போது இறக்குமதி செய்கின்ற ஒரு நிலைப்பாடை இந்த அரசாங்கம் கொண்டிருப்பது வரவேற்கத்தக்க விடயமாக இருந்தாலும் பாவனை பொருட்கள் முதலிலே மக்கள் பாவிப்பதற்கான ஏற்பாடு செய்த பின்பு இந்த ஏற்றுமதி இறக்குமதி தடையை கொண்டு வந்து வருவது நன்றாக இருக்கும் என்று நினைக்கின்றேன். உதாரணமாக மஞ்சள் கடத்தப்படுகிறது தடை செய்யப்பட்டதால் இந்த மஞ்சளை தாராள நிலைக்கு கொண்டு வந்த பின்பு இந்த இறக்குமதியை நிறுத்திவிட்டால் உண்மையிலே இந்த கடத்தல்கள் நிறுத்தப்படும் என்பது என்னுடைய கருத்து. இதேபோல கடத்தொழிலாளர்களுடைய நிலைமை விவசாயிகளை பார்க்கின்ற போது அவர்களுடைய உற்பத்திக்கு நிர்ணயம் இல்லை. இப்பொழுது அமைச்சர்கள் கூட்டத்திலே முடிவெடுக்கப்பட்டிருக்கிறது இந்த கால்நடைகள் கால்நடைகள் அறுக்கப்படுவது தடை செய்யப்படுகிறது என்ற ஒரு முடிவை எடுத்திருக்கிறார்கள். எங்களை பொறுத்த மட்டிலே விவசாயிகள் இந்த விவசாயத்தையும் கால்நடையையும் தான் அவர்கள் நம்பியிருக்கிறார்கள். அவை பசு வதை என்பதை நாங்கள் உண்மையிலே அது தடுத்தப்பட வேண்டும் என்பதை நான் ஏற்றுக்கொள்கிறேன். ஆனால் இந்த காளை மாடுகளை என்ன செய்வதென்ற அரசாங்கத்தின் ஆலோசனை சொல்லப்பட வேண்டும். என்றால் எங்களுடைய விவசாயிகள் அந்த கால்நடைகளை வைத்துக் கொண்டுதான் தங்களுடைய பெண் குழந்தைகளுக்கு திருமணம் வருகின்ற போது சீதனமாக கொடுப்பது வழக்கம். ஆகவே இன்றைக்கு பார்க்கின்ற போது இந்த கால்நடைகள் எங்களுடைய பிரதேசத்திலே கால்நடைகளுடைய பெருக்கம் கூடியிருக்கிறது. எங்களுடைய இன அடிப்படையிலே அது கூடுதலாக இருந்து கொண்டிருக்கிறது. ஆகவே இந்த மாடுகள் அறுப்பதை தடை செய்கின்ற அந்த நேரத்திலே இந்த காளை மாடுகளின் பெருக்கத்தை எப்படி அரசாங்கம் கருத்தில் கொள்ளப் போகிறது என்பதை இங்கே சற்று யோசிக்க வேண்டும். ஆகவே இந்த விடயத்திலே அரசாங்கம் நல்ல ஒரு முடிவை எடுக்க வேண்டும். எழுந்த மானமாக ஒரு முடிவை எடுத்து அது விவசாயிகளுக்கு ஒரு கஷ்டத்தை உண்டு பண்ணுகின்ற அது வறுமையை அல்லது அவருடைய அந்த அன்றாட பிரச்சனைகளை பால் உற்பத்தி மேம்படுத்தப்பட வேண்டும் அதை நாங்கள் ஏற்றுக்கொள்கிறோம். ஆனால் அதே நேரத்திலே நாங்கள் என்ன செய்ய வேண்டும் என்ற திட்டத்தையும் பார்க்க வேண்டும். மீன்பிடி துறையை பார்க்கின்ற போது நாங்கள் எங்களுடைய மீனவ சமூகத்தினுடைய எதிர்காலம் என்பது இப்பொழுதும் கேள்விக்குறியாக இருக்கிறது. ஒரு பக்கம் இந்திய தோழர்களின் வருகை, இன்னொரு பக்கம் தென்னிலங்கை மீனவர்களுடைய வருகை, இன்னொரு பக்கம் அரசாங்கத்தால் தடை செய்யப்பட்ட பொருட்கள் என்று சொல்லுகின்ற வலைகளாக இருக்கலாம், என்ன விடயங்களாக இருக்கலாம், மிக மிக கடைப்பிடிக்கின்ற பகுதி எங்களுடைய பிரதேசமாகத்தான் இருக்கிறது. எங்களுடைய மீனவர்கள் தான் இதிலே கஷ்டப்படுகிறார்கள். அந்த சட்ட திட்டங்களை எங்களுடைய மீனவர்கள் சமூகத்தின் மீது தான் இந்த அரசாங்கமோ அல்ல அதிகாரிகளோ செலுத்தி வருகிறார். ஆகவே இது இந்த அரசாங்கம் மட்டுமல்ல, போன அரசாங்கம் கூட எங்களுடைய மீனவர்களுடைய பார்வையிலே அவர்கள் சரியான முறையிலே எங்களுடைய மீனவர்களின் செயல்பாடுகளை கைதூக்கி விடவில்லை என்பதை நான் இங்கு குறிப்பிட்டாக வேண்டும். ஆகவே எங்களுடைய மீனவர்களுடைய இந்த நிலைப்பாடை வைத்துக் கொண்டு ஒரு பொருளாதாரத்தை அது அந்த நாட்டின் பொருளாதாரத்தை ஊக்குவிக்கின்ற அல்லது பெருக்குகின்ற வழியை எப்படி காண முடியும்? எங்களுடைய தேசத்தில் தான் கூடுதலாக மீன் படுகின்ற விவசாய தொழிலை மேற்கொள்ளுகின்ற விவசாயிகளும் மீனவ சமூகமும் இருக்கிறது. அந்த நிலையிலே நாங்கள் கடன் வாங்குவது எப்படி என்று சிந்திக்கின்றோம் அல்லது கடனை அடைப்பது எப்படி என்று சிந்திக்கின்றோம். எங்களுடைய மீனவர் சமூகத்தினுடைய வாழ்வாதாரத்தையும் அதிலே புறப்படுகின்ற உற்பத்தி பொருட்களையும் நாங்கள் ஏற்றுமதி செய்கின்ற போது அதனால் கிடைக்கின்ற வருவாயை கொண்டு நாட்டை கொண்டு செல்லுகின்ற வாய்ப்பை நாங்கள் உண்டு பண்ண சிந்திக்க மறுத்து விட்டோமா என்பது கேள்வி கேட்க தோணுகிறது. ஆகவே எங்களுடைய பிரதேசத்திலே இருக்கின்ற எங்களுடைய மீனவ சமூகம், விவசாய சமூகம் இன்னும் கொரோனா இப்பொழுது மீண்டும் தலைவரித்தாடுகின்ற ஒரு செயல்பாடு இருக்கிறது. அன்றாடம் உழைக்கின்ற, அங்கு அன்றாடம் கூலி வேலை செய்கின்ற, அன்றாடம் உழைத்தால்தான் சாப்பாடு என்று சொல்லுகின்ற அந்த ஏழை மக்கள் மீது மீண்டும் ஒரு பிரச்சனை, மீண்டும் அவர்கள் மீது ஒரு தாக்குதல், இந்த வறுமையை தொடர்ந்து அவர்கள் அனுபவிக்கின்ற ஒரு வாய்ப்பு மீண்டும் தொடர இருக்கின்ற அந்த சோகமான நிலையையும் நாங்கள் சிந்தித்து பார்க்க வேண்டும். ஆகவே நாங்கள் கொடுத்த முடிந்த கொரோனா சம்பந்தமாக செயல்பட்ட சம்பவங்களிலே பல பேர் நன்மை அடைந்திருக்கிறார்கள். ஆனால் அன்றாடம் உழைக்கின்ற அந்த மக்கள் பெரிய அளவிலே நன்மை அடையவில்லை என்பதை நான் இங்கு குறிப்பிட விரும்புகின்றேன். ஆகவே இலங்கை அரசாங்கம், இந்த அரசாங்கம் எங்களுடைய அன்றாடம் உழைக்கின்ற மக்கள் மீது கரிசனை செலுத்த வேண்டும். ஆகவே கொரோனா காலத்திலே இனி நான் நினைக்கின்றேன் கொரோனா மிக கூடுதலான வீரியத்தோடு பரவி வருகின்ற இந்த எங்களுடைய இந்த ஏழை மக்களுடைய வாழ்க்கையை கண்டிப்பாக இந்த அரசாங்கம் கவனத்தில் எடுக்க வேண்டும் என்று கேட்டு பொருளாதாரத்தை மேல்படுத்துவதாக நினைத்து கொண்டு கடன் வாங்குகின்ற திட்டங்களை தவித்து எங்களுடைய இந்த நாட்டிலே வாழுகின்ற விவசாய பெருமக்கள், மீனவ பெருமக்கள், அன்றாடம் உழைக்கின்ற, அன்றாடம் ஏதோ ஒரு தொழிலை செய்கின்ற அந்த மக்களுடைய வருவாயை மேம்படுத்தினாலே இந்த நாட்டின் சுபிட்சம் ஏற்படும் என்பதை கூறிக்கொண்டு மீண்டும் ஆசிரியர் தினத்திற்கான இந்த இன்றைய சூழலில் எங்களுடைய ஆசிரியர் சமூகத்துக்கு வாழ்த்து சொல்லி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
ஸ்தூதியபத்துமாட்ட கரு எஸ் எம் சந்திரசேன அம்மா தித்துமா வினாடி பகாய்
கரு நியோஜ கதாநாயகத்துமணி அப்படாயனஹா ஆணாயன விசேஷ பணத்தை ரெகுலாசி கிபியாசான் சோதனை கரண அவஸ்தாவே கதாகிரிமிட்டு சத்ரு என்ன விசேஷம் அப்பே ரஜை பிரதிபாத்திய தமாய் அப்பே ரட்டே தேசிய நிஷ்பாதனைய வடிகரியும் குஷிகார்மிக சகா சுலு கருமாந்த எத்துலு ஏ கருமாந்த நமத்து அப்படி தானுவாகிய யகபாலன ஆண்டுவ சா பகுகிய சஜாதிக பாச ஆண்டுவல பிரதிபத்திய உடனே அப்பேரட்டி குஷிகர்மாந்திய தேசிய கருமாந்திய கடாவட்டல அப்பேரட்டே தியன சம்பாத் விகுணல ஏவாகேம மெகூர்த்த ஆர்த்திகைய கியாகண்ணாயே இவ்வளோங்க ஆர்த்திக கிரமே அட்டத்தே புழுவந்தராங்
கரு கபிராசி மெத்துமா
அப்பே காலே சம்பத் விக்குனா கியல கரு அமத்துமா கியன விக்குனப்பு சம்பத்தாக்கன கியாண்டுக்கோ நாமே அக்கர துணா கிய பெரேத விக்கே வாலானே
இது பிரச்சனை
வராய வராய வராய
கரு அமத்துமா கதா கரு
ஐ வராய ஹம்பந்தோட வராய விக்குனக்கோ யாதி கொச்சர தேவல் விக்குனாத தமிழ்நாடு தமிழ்நாடு ஆண்டு காலே தமாய் ஒருவல விக்குனா ஒருவல வானே கரு மாசாலாவ தமிழ்நாடு ஆண்டு எஸ் ஜாதிக பட்சி ஆண்டு தமாய் எமக்கரே தேசிய கருமாந்தி அப்பே பிரதிபாத்திய தமாய் தேசிய கருமாந்த சம்வர்தனை கிரீம தியூனு கிரீம ஏ சந்தா அவசிய சீலமை அடித்தள பாசுகாங் தெவியும் பாவத்தீருவா குஷிகருமாந்த சம்பூர்ண கடாவிடல திபுணி தம் ஏவன கூட அப்படின் அவசிய சஹால் டிக நிஷ்பாதனை கராண்டு அப்பி அடித்தள பாசுகான் டிக லபாதினுமா பகுகிய காலதி போகிற சகனாதார சம்பூர்ண கபலாஹரியா அப்பே காத நொமிலே லபாதினுமா ஏவாக்கே தரட்டம ரவு பந்தா ஹதாண்ட பிரதிசாஸ்கரணை கராண்ட அவசிய அடித்தள பகசுகாங்க அப்படி லதாதிகனேனவா மே தேசிய கருமாந்த தீவுனு கரான் ஏவாக்கே கிராமிய பார்வால் கிலோமீட்டர் லக்ஷயா மே வன கொட்ட வெடிதீவுனு கொராண்ட காப்பாட் கராண்ட அப்படி ஆரம்ப கரல தீனோ ஏவாக்கே அப்படி விசேஷம் கியாண்டோட அப்பேராட்டே எலவலுட்டிக பலத்துருட்டிக தானிய வரக மேவோ அப்படி சகரு சகசும் பாண்ட ஹட்டியல சகஸ்கர்ல
විදේශ වෙළඳපොළ දක්වා අරගෙන වැඩපිළිවෙල අපි පටන් ගන්න තියෙනවා. ආණ්ඩුවට අවුරුද්දක්වත් නැහැ. ඒ අවුරුද්ද මාස මේ නොවැම්බර් මාසේ 17න් පස්සේ තමයි අවුරුද්ද ගත වෙන්නේ ආණ්ඩුවට.
ගරු අමාත්‍යතුමා විනාඩි දෙකයි.
අවුරුදු හතරහමාරක් මේගොල්ලෝට කරන්න බැරි වෙච්ච ඒවා මේ මාස හත අටර කරන්න බෑ. ඒකෙමුත් කොරෝනා වලට ඒ කාලේ ගියා මාස 6-7ක්. මැතිවරණයට ගියා මාස 6-7ක්. වැඩ කරන්න අපිට කෙටි කාලයයි තිබුණේ. ඉතින් ඒ නිසා මම විශේෂයෙන්ම කියනවා අපේ වැඩ ටික අපි කරාගෙන යනවා. අපි දේශීය කර්මාන්ත දියුණු කරලා රටේ කර්මාන්ත දියුණු කරලා සුචිකර්ම දියුණු කරලා ඒ කටයුතු ටික කිරීම තමයි රජයේ ප්‍රතිපත්තිය කුසකර්මයට මුල් තැන දෙන වැඩපිළිවෙලක් අපේ ආණ්ඩුවෙන් අරගෙන යනවා කියන එක ප්‍රකාශ කරන්න කැමති. අපි එස්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩු කාලේ තමයි
කතා කරන්න.
ගරු අමතුමනේ
ප්‍රීති ප්‍රශ්නයක් නැහැ ගරු මන්ත්‍රීතුමා. ඔබතුමා කතා කරන්න.
අවුරුදු හතරහමාරක් තිබුණා. ඒ කාලේ කිසිම දෙයක් කරේ නැහැ. අපිට මේ මාසෙ දෙකේ ඔක්කොම ඉවර කරන්න බෑ. ඒ නිසා මම විශේෂයෙන්ම තමුන්නාසලා ඉල්ලා සිටිනවා මේ අපි කරාන යන වැඩපිළිවෙලට අකුල් හෙළුවට වැඩක් නැහැ. ජනතාව අපි පිළි අරන් ඉවරයි. ජනාධිපතිවරණේ 169,72 ආසන ජන සංඛ්‍යාවක් ලබා දුන්නා. 3-2 බලයක් ලබා දීලා තියෙනවා. ඉතින් අපි ජනතාව විශ්වාස කරලා තියෙනවා. විශ්වාසය සාතහවරු කරන්න ජනාධිපතිතුමාත් අධිකාරු අපේ ආණ්ඩුවත් කටයුතු කරනවා කියන එක මම විශේෂයෙන්ම ප්‍රකාශ කරනවා. ඒ වගේම වැහිලා තිබුණා. දැන් අපි පටන් ගත්තා. කන්තලේ සීන කර්මාන් ශාලාව විකුණලා තිබුණා. යකඩ ටිකත් විකුණා. අපි අන්තිමට මේ වෙනකොට ඒක මේ අවුරුද්දේ බඩරුව වගාව කරන්න.
ඔබතුමා කාලය අවසන්.
ටිකෙන් ටික අපේ සීන කර්මාන්ත දියුණු කරන්න. ඉතින් අපි මේ විදිහට දේශීය කර්මාන්ත දියුණු කරමින් අපනයන අපේ රටේ අපනයන වැඩි කරන්න අපි කටයුතු කරන්න. අපි දන්න පහුගිය ආණ්ඩුව හැම දෙයක්ම ආල් ටික බඩේගුරු ටික ඔක්කොම ගෙනල්ලා මේ ගෙනල්ලා පුරවනවා. පුරවපුවාම අපේ ගෝජනතාවට වහබොණ්ඩ වෙලා තිබුණේ. අද අපේ ගෝජනතාව ඉතාම උනන්දුවෙන් උත්සාහයෙන් කෘෂිකර්මයේ යෙදලා ඉන්නවා. දේශීය කර්මාන්තවල යෙදෙන අය ඒ සඳහා යෙදලා ඉන්නවා කියන එක මම බොහොම සතුටින් ප්‍රකාශ කරන්න කැමතියි.
ඔබතුමාගේ ස්තුතිය. ගරු විජිත හේරත් මන්ත්‍රීතුමා විනාඩි 5යි. ගරුඩ ප්ලීස් ගරු නියෝජ්‍ය කාර්ක සභා සභාපතිතුමා මුලාසනට. ගරු කාර්ක සභා සභාපතිතුමනි, රටක සංවර්ධනය වෙනුවෙන් ආනයන සීමා කරමින් අපනයන පුළුල් කිරීම ප්‍රතිපත්තියක් විදිහට හොඳයි. දේශීය නිෂ්පාදනය වැඩි කරන්න, දේශීය වෙළඳපළ පළල් කරන්න එවැනි ක්‍රියාමාර්ග ගන්න එක හොඳයි. නමුත් සමහර ක්‍රියාමාර්ග ගනිද්දී මෙතෙක් කල් පැවතිච්ච ක්‍රමවේදය එකපාරට 24 පැයෙන් වෙනස් කරන්න බෑ. එහෙම කරන්න ගියාම බරපතල ප්‍රශ්න මතුවෙනවා. පහුගිය දවස්වල අපි දැක්කා ආණ්ඩුව ගත්ත තීරණයක් කහ ගෙන්වීම සම්පූර්ණයෙන් නතර කරන්න. කහ ගෙන්වීම නතර කිරීම හොඳයි. නමුත් ඒ එකවර කරපු එකෙන් බරපතල ප්‍රශ්නයක් මතුවලා තියෙනවා. අද වෙළඳපොළේ කහ වෙනුවට තියෙන්නේ ඇත්තටම විස කහ. කහ කුඩු, කහ පිටි, කහ විස, කහ වස, ඒක තමයි වෙළඳපොළේ දැන් තියෙන්නේ. මේ දවස්වල ගත්තොත් රස පරීක්ෂකවරට පරීක්ෂණයට යන්නේ වැඩිපුරම වෙළඳපළේ තියෙන කහකුඩු. මොකද ඒ ගොඩක් ඒවට මෙටනිල් යෙලෝ වර්ණකේ යොදලා තියෙනවා පිළිකා කාරකයක්. ඒ පිළිකා කාරකයත් එක්ක දැන් බොහෝ අයට පරිභෝජනයට ගන්න වෙලා තියෙන්නේ විස සහිත කහකුඩු. අනිත් පැත්තට ආණ්ඩුවම ගැසට් එකක් ගැහුවා රුපියල් 750ක් කහ කිලෝ එකට නියම කරලා. නමුත් ආණ්ඩුවටම සිද්ධ වුණා ඒ ගැසට් එක හකුල ගන්න. මොකද කහ වෙළඳපළේ රුපියල් 750ට නැහැ. දැන් මාස 8ක් 10ක් තිස්සේ කහ කිලෝ එකක් අද වෙනකොට රුපියල් 5000ක් විතර වෙනවා. 5000ටත් කහ හොයාගන්න නැහැ. ඒතර මේ පරිභෝජනය සඳහා කහ කියන එක අවශ්‍යතාවය කියන එක සම්පූර්ණ කරන්න ආණ්ඩුව අසමත් වෙලා තියෙනවා. අද වරායේ තියෙන කන්ටේනර් ගාණක් තියෙනවා. ඒ කන්ටේනර් ටික ඔබතුමන්ලා මෙට්‍රික් ටොන් එකක් රුපියල් 6000ක් වියදම් කරලා විනාශ කරන්න තීරණයක් කරන්නේ. ඒතර මේ කහ තහනම් කරන්න කලින් ආනයනේ තහනම් කරන්න කලින්
ගෙන්වපු කහතොගේ තමයි වරායි දැම්මේ ස්ටොප් කළා තියෙන්නේ. ඒතර ඒ ටික වෙළඳපොළට මුදාහරින්න පුළුවන්. ඒ ටික වෙළඳපොළට මුදාහැරිය කියලා බරපතල ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. සාමාන්‍ය කහ අස්වැන්න එන්න මාස 9ක්වත් යනවා. දුවට අපේ රටේ දේශීය ගොවියා
කනක හෙර
කහ
තුමනේ කහ ටික විනාශ කරන්න ඒ ටික රජයේ ආයතනයකට සතුසට ලබා දෙන්න කටයුතු කරනවා.
කරදන්නද තියදු වෙනස් කරා. ඒක පැහැදිලිව ප්‍රසිද්ධිය තිබුණා රුපියල් 6000ක් යනවා මෙට්‍රික් ටොන් එකක් විනාශ කරන්න. ඒක විනාශ කරන්න කියලා. දැන් ඔබතුමලා තීරණ අරන් තියෙනවා නම් අඩුම ගානේ රජයේ ආයතන වලට හරි සතුසට සම්පකරට හරි ලබා දෙන්න. ඒක හොඳයි. නමුත් කලින් හිටිය ඔය තීන්දුවේ නෙමෙයි. ඒක මෝඩ තකතිරු තීන්දුවක් කලින් හිටියේ. මොකද අපි ලොකු මුදලක් පිටරට යවලා ඒ සල්ලි වලින් මෙහෙට කහ ගෙනල්ලා ඒ ව්‍යාපාරිකයොත් අපහසුතාවයට පත් කරලා ඒ ටික විනාශ කරනවා කියන්නේ බරපතල අපරාධයක්. ඉතින් ඒක නොකර ඒ වෙළඳපොළට උදාහරණයක් තමයි කළ යුතු වෙන්නේ. එහෙම කරොත් අර විස කහ එහෙම නැත්නම් කහ වස දෙන එක නතර කරගන්න පුළුවන්.
Honorable member you have 2 more minutes.
කහ එන එක වළක්වන්නත් පුළුවන්. ඊළඟට ඔබතුමලා තවත් වැරද්දක් කරා. ආනයන සීමා කරන්න රෙදි ආනයනය කිරීමේදී ආනයන කිරීම සීමා කරන එක හොඳයි. නමුත් විවිධ අවස්ථාවලදී ඒක වෙනස් කරා. ඉස්සෙල්ලම කොරෝනා යුග කාලෙදී ආනයන සීමා කරන්න රෙදි ආනයනය නතර කරා. ඊට පස්සේ මගදී HS කෝඩ් කීපයකට රෙදි ආනයනය කරන්න ඉඩ දුන්නා. එතකොට සමහර ව්‍යාපාරිකයෝ ඒ සඳහා මුදල් ගෙව්වා. මුදල් ගෙවලා ඒවා ගෙන්න ගන්න ඇනවුම් කරා. එහෙම කරලා තියදී ආපහු ගැසට් එකක් ගැහුවා. ඒක වහම නතර කරා. එතකොට අර ව්‍යාපාරිකයෝ බරපතල අපහසුතාවයකට පත් වෙලා තියෙනවා. දැන් සුළු මධ්‍ය පරිමාණේ මහ පරිමාණේ නෙමෙයි මධ්‍ය පරිමාණේ සුළු පරිමාණේ ව්‍යාපාරිකයෝ මුහුණ දෙල තියෙන අර්බුදේ තමයි ගැටලුව තමයි ඔබතුමාලා ගැසට් එක විටින් විට වෙනස් කරපු එක. එක තීන්දුවක් එක ප්‍රතිපත්තියක් විදිහට නතර කරනවා නම් නතර කරන්න. නමුත් නතර කරලා ආපහු ඉඩ දීලා මගදී ගෙන්නන්න හදලා ඒක ගෙන්න හදපු වෙලාවේ නැවත තහනම් කරාම බරපතල ප්‍රශ්නකාරී තත්ත්වයක් මතුවෙනවා. ඉතින් ඒකත් අද මේ ආනයන ප්‍රතිපත්තිද ඔබතුමල්ලා ගත්ත වැරදි ක්‍රියාමාර්ගයක් විදිහට දකින්නේ. ඒක නිසා අපහසුතාවයට පත්වෙච්ච අයට යම් සහන ක්‍රමවේදයක් හදන්න. විශාල ප්‍රමාණයක් ඉන්නව මධ්‍ය පරිමාණයෙන් රෙදි ආනයනය කරන අය. මම කියන්නේ රෙදි ආනයනය කරන්න ඉඩ දෙන්න කියලා. නමුත් අර ඔබතුමල්ලා මේක සැරින් සැරේ විටින් විට වෙනස් කරපු එකත් එක්ක අපහසුතාවයට පත්වෙච්ච ඒ අයව
honorable member the time is up please wind up
හම සකස් කරන්න. එහෙම කරොත් තමයි ආනයන අපනයන ප්‍රතිපත්තිය හරියටම ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙන්නේ. එහෙම නැත්නම් ඔබතුමලා කතා කරාට ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. සපත්තු සම්බන්ධෙනුත් එහෙමයි. මම අවසන් කරනවා. HS කෝඩ් 6කට සමහර සපත්තු ගෙන්වන්න අවසර දුන්නා. පෞද්ගලික මහා පරිමාණ හිතවත් ව්‍යාපාරිකයෙකුට ඉඩපස්තාව සැලසෙන පරිදි HS කෝඩ් 6ක් නිදහස් කරා. සම්පූර්ණ ගෙන්න එක නවත්තනවා කිව්වට එහෙම කීප දිනකට විතරක් ගෙන්නන්න අවසර දුන්නා. එවැනි ක්‍රියාමාර්ග ගන්න එපා. ඒකෙන් වෙන්නේ ශේෂ්ඨ ඊතර බරපතල අර්බුදයක් නිර්මාණය වීම පමණයි. බොහොම ස්තුතියි.
Honorable Kanaka Herath, you have 5 minutes.
Thank you. ගරු මුලාසන අනුර මන්ත්‍රීතුමනි, ආනයන අපනයන පනත යටතේ රෙගුලාසි පිළිබඳව කතා කරන අවස්ථාවේ අපට වචන සුවපයක් කතා කරන්න ලැබීම පිළිබඳව සතුටටපත් වෙනවා. විශේෂයෙන්ම පසුගිය කාලවකවානුව තුළදී කොරෝනා වසංගතයේ තියෙන කාලයේදී අපේ රටට විදේශ විනිමය ඇතුල් වීම අඩු වීම හේතුවෙන් විශේෂයෙන්ම අපේ ඇමරිකාන් ඩොලරය රුපියල් 200ට වගේ කිට්ටුවට යන අවස්ථාවේදී තමයි මේ තීන්දුව తీරන අරගෙන විශේෂයෙන්ම අපනයන අවම කිරීම විදේශ සේවා රටවල් වල අපේ රටවල් වලට එන ඒ තමන්ගේ ආදායම රටට එන්නේ නැති එක නතර වීම සහ සංචාරක කර්මාන්තයේ කඩා වැටීම නිසා තමයි මේ තීන්දුව తీරන විශාල වශයෙන් ගත්තේ. ඉතින් මේක ඇත්තරම මූල්‍ය තත්ත්වය ස්ථාවර කිරීම සඳහා බැංකු ශේෂ්ත්‍රය ශක්තිමත් කිරීමත් ඒ වගේම ඒ තුලින් අපේ ව්‍යාපාරිකයා ආරක්ෂා කිරීමේ වැඩපිළිවෙල යටතේ තමයි මේක ක්‍රියාත්මක වුණේ. ඉතින් ඇත්තටම අපේ එක පැත්තකින් බලද්දී අපේ දේශීය නිෂ්පාදන දේශීය කෘෂිකර්මයේ ශක්තිමත් කිරීමේ වැඩසටහන ආරම්භ කරලා තියෙන ඒ වගේම අපේ විදේශ විනිමය පිටරට යන එක වාහන අපි කෙටි කාලීනව වසරකට පමණ අද ආනයනය කරන එක නතර කරලා තියෙනවා. ඒ වගේම අත්‍යවශ්‍ය නොවන භාණ්ඩ ආනයනය කිරීම අපි නතර කරලා තියෙනවා. වගේම මේකෙදී තාමත් වැදගත් වෙන්නේ අපේ රටේම නිෂ්පාදනය කරන්න පුළුවන් අපේ රටේ දේශීය කෘෂිකර්මය ශක්තිමත් කිරීම සඳහා විශේෂයෙන්ම අර කංකුන් ගොටුකොළ මුකුණුවැන්න පවා පිටරටින් ගෙනාපු කාලයක් තිබුණා. ඒව ගෙන්නගෙන පසුගිය රජය කිව්වා අපිට ක්‍රෝටන් කොළ කණ්ඩ කියලා. තේ තත්ත්වය වෙනස් කළා. අද අපේ රටේ කෘෂිකර්මය ශක්තිමත් කිරීම සඳහා ඒ වැඩකටයුතු ක්‍රියාත්මක කරලා තියෙනවා, නිෂ්පාදනයන් වැඩි කිරීම. ඉතින් ඒක යටතේ අපි අද එතනින් නවතිලා නැහැ. සෞභාග්‍ය දැක්ම ප්‍රතිපත්තියට අනුවත් මේ වැඩපිළිවෙල ක්‍රියාත්මක වෙනවා. ඒකෙදී අපි බලාපොරොත්තු වෙනවා කිරිගවයන් ඉදිරියේදී මොකද ක්‍රෝටන් කොළ කණ්ඩ කියලානේ කිව්වේ යමත කෘෂිකර්ම අධ්‍යක්ෂතුමිය කිව්වා ඒ පහුගිය ආණ්ඩුවේ ක්‍රෝටන් කොළ කණ්ඩ කියලා. අවසානයේ ජනතාවට ක්‍රෝටන් කොළ කණ්ඩ කියපු ආණ්ඩුවක් තිබුණේ. ඒ නිසා අද කෘෂිකර්ම ශක්තිමත් කිරීම සඳහා අපි කිරි හරක් 1000ක් පමණ ආනයනය කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒකෙදී අද තියෙන නිෂ්පාදනය ලීටර් මිලියන 420ක් පමණ තියෙන්නේ. ඒක රටේ තියෙන අවශ්‍යතාවයෙන් 40%. ඒක වැඩි කිරීම සඳහා ඒ අවශ්‍යතාවය අපේ රටේ තියෙන අවශ්‍යතාවය ලීටර් මිලියන 1200ක් පමණ ඒ වැඩි කිරීම සඳහා වැඩ කටයුතු ක්‍රියාත්මක කරනවා. මේක එක පැත්තකින් අපි රටේ ආර්ථිකයට ශක්තියක් වෙනවා. විදේශ විනිමය රටෙන් එළියට යන්නේ නැහැ. ඒක අපේ කෘෂිකර්මයේ ශක්තිමත් වෙන වැඩපිළිවෙලක් තමයි අද ආරම්භ කරලා තියෙන්නේ. ඒ ළඟට අපි බැලුවොත් එහෙම අපේ දේශීය
නිෂ්පාදන
අවුරුදු 5-6 තුලදී බැලුවාම අපේ රටේ නිෂ්පාදනය කරන හැමදේම දැන් චීනෙන් ගේන්න පටන් ගත්තා. දැන් උදාහරණයක් හැටියට බැලුවොත් එහෙම අපේ කොස්ස ඉදලා පවා පිටරටින් ගේනවා. අන්න ඒ වැඩපිළිවෙල අපි ආරම්භ වැඩපිළිවෙල වෙනුවෙන් රටේ නැවතත් සම්ප්‍රදායක කර්මාන්ත ආරම්භ කරන්න, එහෙමත් නැත්නම් අපේ දේශීය නිෂ්පාදනය ශක්තිමත් කිරීම සඳහා ආරම්භ කරලා තියෙනවා. දැන් අපේ අමාත්‍යාංශය යටතේ රබර් ආශ්‍රිත කුඩා කර්මාන්ත ආරම්භ කරන්න, අපේ තරුණ ව්‍යවසායකයන් බවට පත් කිරීමේ වැඩසටහන. ඒකෙදී අර බැලූනේ ඉඳලා රබර් බෑන්ඩ් එක ඉඳලා හැම දෙයක්ම අපේ රටට ගේනවා. ඉතින් ඒ අපේ රටේ නිෂ්පාදනය කිරීමේ වැඩසටහනක් ඉදිරි කාලෙදී ආරම්භ කරනවා. ඒක ටයර් එකේ ඉඳලා හැමදේම ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙනවා. දැන් ඔබතුමාලා හිනාවේ හිටියට පසුගිය කාලේ ආර්ථික විශේෂඥයෝ ඉඳලා ආර්ථිකය කඩා වැටුණා. ඒක නිසා දැන් මේ අවස්ථාව අපිට ලබා දීලා තියෙනවා. මේ ප්‍රතිපත්ති ප්‍රකාශනයට අනුව ඒ වැඩපිළිවෙල අපි ක්‍රියාත්මක කරනවා. නැද අමතුමා මගේ විනාඩි දෙකයි තියෙන්නේ. විනාඩි දෙකක් ගත්තාම දැන් ඒ නිසා මේ රටේ විශේෂයෙන්ම යම් යම් සමහරක් අවස්ථාවන් වලදී ගැටලු තිබුණා. සමහරක් අපිට ආනයනය කරන අවශ්‍යතාවයන් සමහරක් වෙලාවට අගය එකතු කිරීමේ වැඩසටහන් සඳහා ඒ අවශ්‍ය කරන භාණ්ඩ අපිට ආනයනය කිරීම සඳහා ගැටලු තිබුණා. නමුත් ඒ සියල්ලක් අද විසඳලා තියෙනවා. අද ඒ සඳහා අපේ සේවාවන් එකතු කිරීම සහ value added ඒ අවශ්‍යතාවයන් වෙනුවෙන් කටයුතු කරන්න අපිට හැකියාව ලැබිලා තියෙන නිසා මා දීර්ඝව කතා කරන්න. විශේෂයෙන්ම අපි මේ පිළිබඳව විශේෂයෙන්ම මේ කොරෝනා වසංගතයේ තියෙන කාලවකවානුව තුලදී මේ ආකාරයෙන් අපේ ආර්ථිකය බොහෝ දෙනෙක් සිටිය මීටත් වඩා කඩා වැටලා අපේ රටේ ජනතාවට කණ්ඩ නැති වෙයි කියලා හිතුවේ. නමුත් අද ඒක සාවර කර ගැනීම සඳහා කටයුතු කිරීම පිළිබඳව අපි අපේ මුදල් අමාත්‍යාංශයේ අමාත්‍යතුමා, අග්‍රමාත්‍යතුමා ඇතුළු ඒ සියලු දෙනාටම අපේ ස්තුතිය පුද කරනවා. බොහොමත්ම ස්තුතියි.
Thank you.